તારીખ 16/4/1993 શ્રી મોક્ષમાર્ગ પ્રકાશકના ત્રીજા અધિકાર ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન, સળંગ પ્રવચન નંબર 34.
શ્રી મોક્ષમાર્ગ પ્રકાશક ત્રીજો અધિકાર 53 સંસાર દુઃખનું વર્ણન કરીને પ્રવચન સારનો એક આધાર આપ્યો છે મુજે, કે જીવ પર પદાર્થનું વિષયોનું ગ્રહણ કરે છે એટલે ગ્રહણ કરવાના પરિણામ કરે છે. વિષયોને હું અનુભવ કરું છું એવું એ માને છે, અને મિથ્યા દર્શનાદિકના સદભાવપૂર્વક મિથ્યા દર્શન, મિથ્યા જ્ઞાન, મિથ્યા ચારિત્ર આદિ ત્રણે લઈ લેવા, એ સહિત એવા પરિણામ કરે છે. તેથી ભાવિ અનેક દુઃખના હેતુરૂપ કર્મ બાંધે છે. વર્તમાન તો એ પરિણામથી એને આકુલતા છે જ, પણ ભવિષ્યના પણ અનેક દુઃખ એને ઉત્પન્ન થાય એવા પરિણામ બાંધે છે, એવા કર્મ બાંધે છે. તેથી તે વર્તમાનમાં પણ સુખ નથી, પણ તેમ ભાવિ સુખનું કારણ પણ નથી. માટે દુઃખ જ છે, માટે એ પરિણામ વિષય ગ્રહણ કરવાના પરિણામ એ દુઃખમય આકુલતામય જ છે, દુઃખ સ્વરૂપ જ છે. વર્તમાન દુઃખ છે અને ભાવિમાં પણ દુઃખનું કારણ છે, એનો આધાર આપ્યો છે પ્રવચન સારનો 76 ગાથાનો. સપરમ બાધા સહ્યમ વિચ્છિન્ન બંધ કારણમ વિષમમ યમ ઇન્દ્રિય લબ્ધમ તમ સુખમ દુઃખમ એવ તથા. અર્થ કરે છે કે ઇન્દ્રિયોથી પ્રાપ્ત થયેલું સુખ જેને કહેવામાં આવે છે, તથા કથિત સુખ છે કહેવાયેલું સુખ, ઇન્દ્રિયોથી પ્રાપ્ત થયેલું તે સુખ પરાધીન છે તો એને સુખ શું કહેવું, બાધા સહિત છે એને સુખ શું કહેવું, વિનાશિત છે અનિત્ય છે એને સુખ શું કહેવું, અને જે બંધનું કારણ છે એને પણ સુખ શું કહેવું એમ કે છે. તથા વિષમ છે, સંભાવથી વિરુદ્ધ એવું વિષમ પરિણામ રૂપ છે, એટલે આત્માને દુઃખદાયી છે, તેથી એ સુખ ખરેખર દુઃખ જ છે. જેને સુખ કહેવામાં આવે છે એ ખરેખર દુઃખ જ છે. હવે એવું દુઃખ ન થાય એના માટેનો સંક્ષેપમાં ઉપાય પહેલા કહે છે, પછી વિસ્તારથી તો આગળ કહેશે. પ્રકરણ અહીંયા લીધું નથી, પણ સંક્ષેપમાં કહે છે કે એ પ્રમાણે આ સંસારી જીવે સુખ માટે કરેલા ઉપાય જૂઠા જાણવા, જેટલા કોઈ સુખ માટે બાહ્ય પદાર્થો મેળવવાના ઉપાય કરે છે એ બધા ઉપાય એના ખોટા અથવા જૂઠા જાણવા, એથી કાંઈ એનું સુખ દુઃખ મટવાનું નથી. તો પછી સાચો ઉપાય શો છે, કે જ્યારે ઈચ્છા દૂર થાય, ઈચ્છાનો અભાવ થાય, દૂર થાય એટલે ઈચ્છાનો અભાવ થાય એવા પરિણામ થાય, અને સર્વ વિષયોનું એક સાથે ગ્રહણ રહ્યા કરે. ગ્રહણ એટલે અહીંયા જ્ઞાન લેવું, કેમ કે એક સાથે સર્વ વિષયોને ગ્રહણ કરવાનો, વિષયોને તો ગ્રહણ કરી શકાતો જ નથી, પણ એક સાથે બધાનું જ્ઞાન થાય તો એને અજ્ઞાન જનિત અથવા અલ્પજ્ઞપણાને લઈને આકુલતા ન થાય, કેમ કે ઘણું જાણવાની, પૂરું જાણવાનું, બધું જાણવાની વૃત્તિ છે, અને અધૂરું જાણે છે એટલે આકુલતા થાય છે. આને જાણું, આને જાણું, આને જાણું એવી પણ આકુલતા થાય છે, ત્યારે એ દુઃખ મટે. હવે ઈચ્છા તો મોહ જતા જ મટે, જો આયા જરા વિચારવા જેવો વિષય છે કે ઈચ્છા થાય છે એ મોહને લઈને થાય છે. વાસ્તવમાં જીવને કોઈ અન્ય પદાર્થની જરૂરત નથી, બીજા પદાર્થનો સંયોગ થાય. આત્મામાં તો કોઈ પદાર્થ આવતો નથી, બહુ બહુ તો ક્ષેત્રથી સમીપ આવે છે, અને એ સમીપ રહે, બીજાનું અસ્તિત્વ સ્વીકાર્યું છે એટલે એ મારી પાસે રહે, એ મને રહે, એમાં એ માને છે શું મને રહે છે, બસ આ એની જે ઈચ્છા છે એ મોહજનિત છે. અહીંયા થોડો અવલોકનનો અભ્યાસ કરવા જેવો છે. જે જે ઈચ્છાઓ થાય છે, નાની કે મોટી ગમે તે ઈચ્છા થાય છે, તે ઈચ્છા આ જીવને મોહજનિત થાય છે, મોહને કારણે થાય છે. કેમ કે એ પદાર્થ આવવાથી જીવને સુખ તો નથી, અથવા કોઈ પદાર્થને નો વિયોગ થાય એવી ઈચ્છા થાય, અનિષ્ટ વિયોગ. ઈષ્ટ સંયોગ અને અનિષ્ટ વિયોગ એવી બે પ્રકારની ઈચ્છા થાય છે. તો બીજો પદાર્થ દૂર હડસે લઈ જાય માટે આ જીવને સુખ નથી, કોઈ પદાર્થ સમીપ આવી જાય માટે આ જીવને સુખ નથી કાંઈ, છતાં એને એ ઈચ્છે છે અને એમ ન થાય તો એને આકુલતા થાય છે. તો એને ઈચ્છે છે શું કરવા, કે એનાથી મને સુખ, એમ થતાં મને સુખ, એવો જીવને વ્યામોહ છે, એવો જીવને ભ્રમ છે. વ્યામોહ છે એટલે ભ્રમ છે જીવને, બસ કાંઈ વાતમાં માલ નથી. વાદળા આકાશમાં થાય તો સુખ થાય, નીખાઈ જાય તો સુખ થાય, એ તો વાત ત્યાં જ કરવાનો. કોણ ધ્યાન દે છે? એ પૂતગળના અનંત પરમાણુઓ છે. જગતના તમામ સંયોગો પૂતગળ પરમાણુઓના ફેરફાર ત્યાં જ કરે છે. આ જીવ કેટલાક પરમાણુમાં કલ્પના કરે છે, આમ થાય તો મને સુખ, આમ થાય તો સુખ, મને આમ ન થાય તો સુખ, કે મને આનાથી સુખ ને મને આનાથી દુઃખ, આ જીવનો મોહ છે, ભ્રાંતિ છે, અજ્ઞાન છે. અને ખરેખર એવા કોઈ ફેરફારથી આ જીવને કાંઈ સુખ દુઃખનું કારણ છે જ નહીં, છે જ નહીં ખરેખર. તો એમાં શું છે કે આત્મ કલ્યાણ નો હેતુ છે ત્યાં એ સંબંધી નો પ્રશસ્ત રાગ આવે છે એ ભૂમિકામાં. અહિયાં પ્રકરણ એ નથી, અહિયાં તો સંસાર અવસ્થામાં જીવને અનેક પ્રકારની ઈચ્છાઓ થાય છે, એ ઈચ્છા એને મોહને કારણે થાય છે ને એ દુઃખનું કારણ છે. હવે કોઈ જીવને એ દુઃખ મટાડવા માટે પર પદાર્થ દૂર થાય, ભલે ધાર્મિક કાર્યોમાં, પણ પર પદાર્થ દૂર થાય તો સુખ થાય ખરું? ચાલો એને તપાસીએ, આપણે એ પ્રશ્નને તપાસીએ કે અમુક પદાર્થો દૂર થાય તો મને સુખ થાય, અથવા હું ધાર્મિક જે ક્રિયા કરી શકું, હું આ પદાર્થો દૂર જાય તો હું ધાર્મિક ક્રિયા કરી શકું, એવું થોડું છે. પરિણામમાં કોની પહોંચ છે? કયા સંયોગોમાં પરિણામની પહોંચ છે? તો પછી એ કોઈ સંયોગ નડે છે એને? ધર્મના પરિણામ કરતા કોઈ સંયોગો નડે છે જીવને? નડે છે કે નથી નડતા? નડી શકતા નથી, એવું કઈ નથી, એવું કઈ નથી. સ્વાધ્યાય હોલ વિના પણ સ્વાધ્યાય તો બરાબર ચાલે છે, એને સ્વાધ્યાય કરવો એને તો બરાબર થાય છે એવું કઈ નથી, એવું હોય તો એને કારણે પરિણામ થાય છે એવું થાય. ખરેખર એને કારણે કોઈ પરિણામ થતા નથી. અહીંયા સ્વાધ્યાયમાં બેઠા પછી ઘરનો વિકલ્પ આવે છે કે નહીં, ઉપયોગ જાય છે કે નહીં, ઓફિસના કામ માટેનો ઉપયોગ થયેલો જાય છે કે નહીં. અહીંયા શું કરવા એવું થયું, ઓફિસમાં તો તમે ઓફિસનું કામ કરો, ઘરમાં ઘરનું કામ કરો, અહીંયા શું કરવા એ વિચાર કરો છો. જો આ મંદિર, આ શાસ્ત્ર, આ સ્વાધ્યાયનો સંયોગ તમારા પરિણામને રોકે છે, રોકી શકે છે, તો પછી ઓફિસમાં પણ તમારા ધાર્મિક પરિણામ કરતા તમને કોણ રોકી શકે. હાલ તો થોડો વિષય રાત્રે લીધો હતો કે કેવી રીતે મુનિઓ ત્યાગી થયા, મુનિઓ કેવી રીતે ત્યાગી થયા, કે પહેલા એ સંયોગોના સદભાવમાં, વિષયોના સદભાવમાં એમાં સુખ બુદ્ધિ અને આસક્તિ મટાડી અને એ પુરુષાર્થ કર્યો, એવું જ્ઞાન અને એવો પુરુષાર્થ કર્યો કે આમાં સુખ નથી, પછી ત્યાગ કર્યો છે અને એ ત્યાગ સાચો ત્યાગ છે એમ છે. ખરેખર કેળવણી તો ત્યાંથી લેવાની છે જે સંયોગોમાં ઉભો છે, એ સંયોગોમાં આપણે આવે છે. એવો જ એક પ્રશ્ન આવે છે દ્રવદ્રષ્ટિ પ્રકાશમાં. દ્રવદ્રષ્ટિ પ્રકાશમાં કોઈ એમ કહ્યું, કોઈ પ્રશ્ન પૂછ્યો છે કે ભાઈ અમે અહીંયા આવીએ છીએ અમારા ઘરવાળાને અનુકૂળ પડતો નથી, અને સંપ્રદાયમાં તો ઘરમાં વિરોધ થાય એ સ્વાભાવિક છે, તો હવે અમારે શું કરવું, કે અમારા ઘરવાળા વિરોધ કરે છે, અમે અહીંયા ધર્મ કરવા આવીએ છીએ તો ઘરવાળા વિરોધ કરે છે, નહીં શું કરવું અમારે. તો કે ભાઈ પણ આ કામ એવું છે કે આ ધર્મના પરિણામ કરતા ન ઘરવાળો જાણે કે ન બારવાળો જાણે, શું તો કોઈને ખબર પડવાના નથી. તમે કેવા પરિણામ કરો છો કોને ખબર પડે છે, પડે છે કોઈને ખબર. એટલે કોઈ સંયોગોને કારણે પરિણામ થાય છે એ પણ જીવનો ભ્રમ છે અથવા મોહ છે. કોઈ પણ દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવમાં ધર્મના પરિણામ થઈ શકે છે અને તે સાતમી નારકીના જીવો પણ કરે છે જ્યાં પ્રતિકૂળતાના ગંજ છે, અને દેવ લોકના દેવ પણ કરે છે કે જ્યાં અનુકૂળતાના ગંજ છે ત્યાં પણ એ વિરક્ત પરિણામ કરે છે, દેવો પણ વિરક્ત પરિણામ કરે છે, કરી શકે છે, કઈ લપકાતા નથી, ત્યાંની સંપત્તિમાં અને જાગ જમાળમાં ફસાતા નથી. અનુકૂળતામાં ન ફસાવું, ન પ્રતિકૂળતામાં ફસાવું, કેમ કે ખરેખર અનુકૂળતા તે અનુકૂળતા નથી અને પ્રતિકૂળતા તે પ્રતિકૂળતા નથી, એ કલ્પના જ મોહજનિત છે ને છોડી દેવા જેવી છે. આમ છે, બીજું શું, એ તો કહ્યું આગળ એમણે કે એક જ ચીજ એકને અનુકૂળ છે ને બીજાને પ્રતિકૂળ છે. ઘરમાં ગુવારનું શાક બનાવ્યું તો લોકો મને બહુ ભાવે છે ને બીજો કે ભાઈ મને આ બિલકુલ ભાવતો નથી, એને ગુવારને ખબર નથી કે હું કોના માટે સારું ને હું કોના માટે ખરાબ, કલ્પના કરે છે. આ તપાસવા જેવું છે થોડુંક. જ્યારે જ્યારે જીવને કોઈ પણ બાહ્ય પદાર્થની ઈચ્છા થાય ત્યારે એને તપાસવું કે આ આત્માને એની જરૂરત શું પડી, અને એ પદાર્થ નહીં આવે તો આ આત્માને શું તકલીફ થવાની છે, શું નુકસાન થવાનું છે, શું અધૂરો રહી જવાનો છે, શું ખોટ આવવાની છે, શું તપાસવું. અને અમસ્થિ અમસ્થિ વગર કારણે થયેલી ઈચ્છારૂપી વિકલ્પને ઉપશમ કરવો, એને શાંત કરવી, ઉપશમ કરવો એટલે ઈચ્છાઓને શાંત કરવી. કેમ કે ઈચ્છા જ દુઃખ મૂળ છે, છે ઈચ્છા દુઃખ મૂળ, ઈચ્છા દુઃખ નું મૂળ છે. આપણે એનું કારણ તપાસ્યું કે શું કરવા, અને તારે જરૂર શું, આપણે ઊભી ન આવ્યું. તમે ચા પીવાની ઈચ્છા થઈ, ત્યારે એ વખતે તો પાછું કે ચા નહીં આવે તો મને શું વાંધો આવી જવાનો હતો. ઘણાય નથી પીતા, ઘણાય નથી પીતા, જિંદગી સુધી નથી પીતી ઘણાય, એને કઈ વાંધો આવી ગયો તો તને શું વાંધો આવી જવાનો હતો. હવે ચા પી લીધા પછી મુખવાસ ની ઈચ્છા થઈ, શું મુખવાસ ન આવ્યો તો શું તને ફેર પડી ગયો, શું ફેર પડે છે તો કયો. આત્માને કાંઈ એમાં વધઘટ થતી, એ સંયોગો આવતા આત્મામાં કાંઈ વધતું નથી, ન આવે તો આત્મામાંથી કાંઈ ઘટતું નથી. ફાલતુ કર્મ બાંધે છે, એ ઈચ્છા કરી કરીને વર્તમાનમાં દુઃખી થાય છે, નવા દુઃખ ઉત્પન્ન થાય એવા કર્મ બાંધે છે. આ જીવ હાથે કરીને દુઃખી થવાનો ધંધો કરે છે પોતે જ, પોતે જ પોતાના પગ ઉપર કુવાડો મારે છે. શું છે શું કહ્યું, હવે ઈચ્છા તો મોહ જતા જ મટે, શું ઈચ્છા તો થાય છે મોહથી, અને જાય તો મોહ, જાય તો ઈચ્છા જાય. ઈચ્છા મટાડવાની બીજો રાગ મટાડવાનો બીજો પ્રયત્ન કરે કે ત્યાગ કરી દઉં તો મારે મને પછી ઈચ્છા ન થાય, એ વાત ખોટી છે. પહેલા એને મોહ મટાડવો જોઈએ તો રાગ મટે. હવે ઈચ્છા તો મોહ જતા જ મટે, અને સર્વનું એક સાથે ગ્રહણ એટલે જાણવું, અહીંયા ગ્રહણ એટલે જાણવું, તો કેવળ જ્ઞાન થતા જ થાય. સદમસ્તો તો કઈ એક સાથે સર્વને જાણી શકે નહીં, અને તેનો ઉપાય સમ્યક દર્શન આદિ જ છે. તેનો ઉપાય સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર, સમ્યક તપ, સમ્યક પુરુષાર્થ કરવો તે છે. આદિકમાં એ બધા પરિણામ લેવા, એ જ સાચો ઉપાય જાણવો. ત્યાં એક જ ત્રણ કાળ ત્રણ લોકમાં દુઃખ મુક્તિનો, દુઃખનો અભાવ કરવાનો અને સુખ પ્રાપ્તિનો આ એક જ ઉપાય જાણવો. અને સારી વાત છે કે ઉપાય એક જ છે, એટલે બધી શક્તિ એક જ ઉપાયમાં લગાવવાની રહે છે. એ પ્રમાણે મોહના નિમિત્તથી જ્ઞાનાવરણ દર્શનાવરણ નો ક્ષુભસમ પણ દુઃખદાયક છે તેનું વર્ણન કર્યું, અને જીવને જેટલી બુદ્ધિ વધારે, જ્ઞાનાવરણ દર્શનાવરણી નો ક્ષુભસમ જેટલો વધારે, જો મોહ સહિત હોય તો એટલો વધારે દુઃખી થાય, વધારે કર્મ બાંધે. બુદ્ધિથી શું કરે, વધારે કર્મ બાંધે, આ જોઈએ ને તે જોઈએ, આમ એને ઇષ્ટ અનિષ્ટ કરવામાં વધારે ખબર પડે. એક પ્રશ્ન ઉઠાવ્યો છે કે જ્ઞાનાવરણ દર્શનાવરણના ઉદયથી જે જાણવું થતું નથી તેને તો તમે દુઃખનું કારણ કહો, પણ ક્ષોભસમને શા માટે દુઃખનું કારણ કહો છો? ઉઘાડ થયો, જાણવું થયું, એને શું કરવા દુઃખનું કારણ કહો છો? જ્ઞાન બીડાઈ જાય ને ઓછું જાણે ત્યાં તો દુઃખી થાય, એમ સમજો કે એને મૂંઝવણ થાય માટે. પણ જેમ જેમ વધારે જાણે એને લઈને શું કરવા દુઃખી થાય? હો તો કે સાથે મોહ છે ને, એટલે જ્ઞાન દુઃખનું કારણ નથી પણ મોહ ભળે છે સાથે, એટલે એ જ્ઞાન વધારે ઊંધું ને વિપરીત ચાલે છે. શું વધારે ઊંધું ને વિપરીત ચાલવા લાગે છે, એટલે દુઃખ વધવામાં નિમિત પડે છે. ખરેખર આમ છે. શું જવાબ દે? ઉત્તર, જાણવું ન બને જો દુઃખનું કારણ હોય તો પૂતગળને પણ દુઃખ દુઃખ ઠરે. ન જાણવાથી દુઃખ થાય તો પૂતગળ નથી જાણતો, એને સૌથી વધારે દુઃખ થવું જોઈએ. એટલે ન જાણે માટે દુઃખ છે એમ નથી, જાણે માટે દુઃખ છે કે સુખ છે એમ પણ નથી. મૂળ કારણ મોહ છે. જાણવું ન બને એ જો દુઃખનું કારણ હોય તો પૂતગળને પણ દુઃખ ઠરે, પણ દુઃખનું મૂળ કારણ તો ઈચ્છા છે. દુઃખનું મૂળ કારણ ઈચ્છા છે, અને તે ક્ષયોપશમથી જ થાય છે, અથવા જેમ જેમ ક્ષયોપશમ વિશેષ હોય તેમ એને ઈચ્છા પણ વિશેષ થાય છે. દાખલા તરીકે એક માણસને રસોઈના સ્વાદની બહુ સમજણ પડતી નથી તો ગમે તેવું ચલાવી લે છે, સ્વાદ બે સ્વાદ હોય તો પણ ખાઈ લે છે, પણ ક્ષોપસમથી બહુ ઝીણી ઝીણી પણ ખબર પડતી હોય હે તો એ ચીક 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 કર્યા વગર ખાતા ખાતા આ જરાકામાં આમ ફેર પીડ્યો છે ને આ જરા વઘાર કરતા તેલ ઓછું પીડ્યું છે અને હું કાંઈ ને કાંઈ અંદર ગડબડ કર્યા વગર રહે નહીં, કેમ કે એને ખબર જાજી પડે છે તો એનો કચકચ વધી જાય છે. ખબર પડતી નથી કે ભાઈ જે આવ્યું આ એ દ્રષ્ટાંત, એટલા દ્રષ્ટિકોણથી વાત છે. જરા શું કે દુઃખનું મૂળ કારણ તો ઈચ્છા છે અને તે ક્ષોભસમથી જ થાય છે. વધારે ખબર પડે એટલે એને વધારે માથાકૂટ થાય છે ત્યાં માટે. ક્ષોભસમને પણ દુઃખનું કારણ કહ્યું અને એ ક્ષોભસમને દુઃખનું કારણ કહ્યું. અથવા આ જીવને જેમ ક્ષયોપશમ વિશેષ હોય છે તેમ તેમ તે અનેક પ્રકારના બાહ્ય સંયોગો મેળવવામાં પોતાના ક્ષયોપશમને લગાડે છે અને એને નવા માઠા કર્મ બાંધવાનું કારણ થાય છે. એટલે બુદ્ધિ વિપરીત કામ કરે છે, એ ક્ષયોપશમ વિશેષને લઈને વિપરીતતા વધતી જાય છે એમ થાય છે. માટે ક્ષયોપશમને પણ દુઃખનું કારણ એ અપેક્ષાએ કહ્યું છે. વાસ્તવિક રીતે તો ક્ષયોપશમ પણ દુઃખનું કારણ નથી. જો એ સ્પષ્ટીકરણ કર્યું છે કે વાસ્તવિકપણે જોઈએ તો ક્ષયોપશમ દુઃખનું કારણ નથી, પણ મોહથી વિષય ગ્રહણની જે ઈચ્છા છે તે જ દુઃખનું કારણ. જાણવું મારે આવવું જોઈએ, મને આવું ન ફાવે ને આવું ફાવે, એમાં જે ક્ષોભસમ વધારે વાપરે છે ત્યાં પરિણામની ચિકાશ વધી જાય છે, ત્યાં ચીકણા પરિણામ થવા માંડે છે. કે એને ઝીણામાં ઝીણી બાબતમાં જે ક્ષોભસમ વધારે છે એટલે ચિકાશ કરવા માંડે, આમ ન જોઈને આમ જોઈએ, આમ ન જોઈને આમ જોઈએ, એટલે એ દુઃખનું કારણ જાણવું. તથા મોહનો ઉદય છે તે દુઃખરૂપ જ છે, એ મોહનો ઉદય છે એ સ્વયં દુઃખરૂપ જ છે. તે કેવી રીતે દુઃખરૂપ છે તે અહીં કહીએ છીએ, એ વિશેષ વિસ્તારથી કહે છે કે દર્શન મોહના ઉદયથી થતું દુઃખ અને તેના ઉપાયોનું જૂઠાપણું. જુઓ આ દર્શન મોહ નું પ્રકરણ જરા વિસ્તારથી લીધું, જોયું ચોડનમલજી એ દર્શન મોહ નું પ્રકરણ ચર્ચ્યું છે. આપણે પ્રયોજન સિદ્ધિ લીધી છે ને દર્શન મોહ ઉપર, દુઃખનું મૂળ જ છે. ખરેખર તો મૂળ કરતા જેમ ગાંઠ હોય છે ને મૂળની, મૂળની જે ગાંઠ હોય છે એ ગાંઠ એવી ચીજ છે કે એમાંથી ફૂટ્યા જ કરે, એમાંથી ફૂટ્યા જ કરે. આ ગાંઠ છે દર્શન મૂળની, મૂળરૂપ ગાંઠ છે. મૂળમાં બે જાતના મૂળ, એક લાંબા લાંબા મૂળિયા થાય અને એક ગાંઠ હોય, ગાંઠમાં બહુ શક્તિ હોય. શું હા
મુઠ દર્શન મુના ઉદયથી મિથ્યા દર્શન થાય છે. એ દર્શન મુના ઉદય વડે જીવને મિથ્યા દર્શન થાય છે, એટલે દર્શન મુના પ્રકૃતિમાં જીવ જોડાય ત્યારે એને ભાવમાં પણ એને દર્શન મો અથવા મિથ્યા દર્શન ઉત્પત્તિ થાય છે. ત્યારે શું થાય છે કે જે વડે જીવું તેને શ્રદ્ધાન છે તેવું પદાર્થ સ્વરૂપ નથી. શું થાય છે એ શ્રદ્ધે છે એવું પદાર્થનું એને એમ શ્રદ્ધા છે કે આ પૂતગળને અનુકૂળ સંયોગોમાં મને સુખ છે એવી એની શ્રદ્ધા છે, વિશ્વાસ છે, એવું વસ્તુનું સ્વરૂપ નથી. બિલકુલ શું જે વડે તેને શ્રદ્ધાન છે તેવું પદાર્થનું સ્વરૂપ નથી, અથવા અનુકૂળતાની શ્રદ્ધા છે, પ્રતિકૂળતાની શ્રદ્ધા છે, સુખ દુઃખની શ્રદ્ધા છે એવું પદાર્થનું સ્વરૂપ નથી. તથા જેવું પદાર્થનું સ્વરૂપ છે તેવું એ માનતો નથી, જેવું પદાર્થનું સ્વરૂપ છે એ માનતો નથી, અસ્તિ નાસ્તે થી માને છે એવું પદાર્થનું સ્વરૂપ નથી. શું અને જેવું પદાર્થનું સ્વરૂપ છે એવું એ માનતો નથી, બે બાજુથી લીધું, વાત એકની એક છે. તેથી તેને વ્યાકુળતા જ રહ્યા કરે છે, તેથી જીવને વ્યાકુળતા જ રહ્યા કરે છે. પદાર્થનું સ્વરૂપ જેવું છે એવું શ્રદ્ધામાં નહીં હોવાથી, માન્યતામાં નહીં હોવાથી આ જ દુઃખનું મૂળ છે. એટલે સૌથી પહેલા ધર્મના ક્ષેત્રની અંદર માન્યતા તપાસવામાં આવે છે. એ માને છે શું, શું માનીને કોઈ ધાર્મિક ક્રિયા કરે છે, શું માનીને કરે છે, એની માન્યતામાં શું પડ્યું છે. કોઈ ધર્મોપદેશ આપે છે લ્યો, પણ એની માન્યતા શું છે, આ સવાલ છે. જ્યાં સુધી માન્યતામાં પદાર્થનું જેવું સ્વરૂપ છે એવું ન આવે, એવું ન માનવામાં આવે, ત્યાં સુધી તે મિથ્યા દર્શન છે, મિથ્યા શ્રદ્ધા છે, મિથ્યા માન્યતા છે, અને એ જ દુઃખનું મૂળ છે. મૂળ કારણ દુઃખનું આ છે. ગાંઠ વાવે, એક જે ગાંઠ વાવો એ ધીમે ધીમે કરતો આખો ક્યારો ભરાઈ જાય. ગાંઠ એક જ વાવી હોય, પેલા તો એક પાંદડું નીકળે, બે પાંદડા નીકળે ઝીણા, પછી એમાંથી આજુબાજુ આજુબાજુમાં નીકળ્યા જ કરે, ક્યારેમાં નાખ્યું આખો ક્યારો ભરાઈ જાય. અને એને તમે જેમ જેમ કાપી લ્યો તો બીજે અંદરથી આવ્યા જ કરે, જેમ જેમ પાંદડા લઈ લ્યો તમે એમ પછી અંદરથી ગાંઠમાંથી ઉગ્યા જ કરે, ઉગ્યા જ કરે. આ એવી ગાંઠ છે, દુઃખની ઉત્પત્તિ કરનારી આ મિથ્યા દર્શનની ગાંઠ છે. માટે એના નાશને ગ્રંથિભેદ પણ કહેવામાં આવ્યો છે. ગ્રંથિભેદ કીધો છે કે નહીં, શું કે જીવે ગ્રંથિભેદ કરવાનો પુરુષાર્થ કરવો. સમ્યક દર્શન પ્રાપ્ત કરવો એ અસ્તિત્વ છે, અને મિથ્યાત્મની ગ્રંથિનો અભાવ કરવો તે નાસ્તિ છે. જીવું પદાર્થનું સ્વરૂપ છે તેવું માનતો નથી, તેથી જીવને આકુળતા જ રહ્યા કરે છે. આકુળતા રહેવાનું કારણ આ છે લ્યો, જ્યારે જ્યારે જીવને દુઃખ થાય, જ્યારે જ્યારે આકુળતાનો અનુભવ થાય, ત્યારે એણે એમ વિચારવું જરૂરી છે કે મારું પદાર્થ શ્રદ્ધાનમાં ભૂલ થઈ છે, બીજું કઈ કારણ નથી. અનંત સુખથી સમૃદ્ધ એવો જીવ નામનો પદાર્થ છે, આત્મામાં તો અનંત સુખ ભર્યું છે, છતાં એની અવસ્થામાં દુઃખ શું કરવા, કે પોતે જેવો છે એવો માનતો નથી, બીજા પદાર્થો પણ જેવા છે એવા માનતો નથી, અને આ જ એને દુઃખનું કારણ છે. શું તેથી આ વ્યાકુળતા જ રહ્યા કરે છે. જેમ કોઈ બાવરાને કોઈ વસ્ત્ર પહેરાવ્યું, તે બાવરો તે વસ્ત્રને પોતાનું અંગ જાણે, પોતાને શરીરને અને વસ્ત્રને એક રૂપ માને છે, પણ એ વસ્ત્ર તો પહેરનારને આધીન નથી. એ પહેરાવનાર કોઈ વેળા તે વસ્ત્રને ફાડે, કોઈ વેળા જોડે, કોઈ વેળા લઈ લે અને કોઈ વેળા નવીન વસ્ત્ર પણ પહેરાવે ઇત્યાદિ ચરિત્ર કરે ત્યારે આ બાવરો એ વસ્ત્રની પરાધીન ક્રિયા થવા છતાં તેને પોતાને આધીન માની મહાખેદખીન થાય છે. દ્રષ્ટાંત આપ્યો છે, બાવરો એટલે પાગલ માણસ. કોઈ પાગલ માણસ એવો છે કે વસ્ત્રને જોઈને સુખી દુઃખી થવા માંડ્યો, એને કોઈએ કપડું પહેરાવ્યું તો સુખી દુઃખી થવા.
પછી એમાંથી એક કપડા મીઠવા માંડે, વળી પાછા ભેગા કરીને પોટલું બાંધે, વળી પાછા છોડીને મીઠવા માંડે, કારણ વગર ખોલે ને કારણ વગર બાંધે, કાંઈ એનું પ્રયોજન જ ન હોય, પણ એને એમાં એને કંઈક ને અંદર સુખ દુઃખના પરિણામ થતા હોય. બાંધ્યું હોય ત્યારે ખોલવામાં સુખ માને, ખોલ્યું હોય ત્યારે બાંધવામાં સુખ માને, કેમ કે એનું કારણ છે. સાવ કારણ વગર એમ આ જીવ પણ સંયોગોમાં એ જ પ્રકાર કરે છે. આમ થાય તો ઠીક, આમ થાય તો ઠીક, આમ થાય તો ઠીક, ને આમ થાય તો ઠીક, કાંઈ એના આત્માને લેવા કે લેવા. પેલું લૌકિક પાગલ પણ છે અને આ પારમાર્થિક પાગલ પણ છે, સૌનો વ્યવહારિક પાગલ પણ છે ને આ પારમાર્થિક પાગલ પણ છે. હા એવું છે, પણ કોઈ કહે તો સારું લાગે નહીં, એવું છે. ગુરુ તો કહે છે, એમનો અધિકાર છે અને એ બરાબર કહે છે. તેમ આ જીવને કર્મોદયથી શરીરનો સંબંધ થયો છે, એ જ પ્રકારે વસ્ત્રની જેમ સંબંધ થયો છે. એ શરીર જરાક તંદુરસ્ત ને જાડું થાય ત્યારે સુખ માને, વજન ઘટી જાય ત્યાં દુઃખ માને, કાંઈક અંદર ગડબડ થાય ત્યાં દુઃખ માને, એ છૂટી જાય ત્યારે વધારે રોવા માંડે. એ બધું પાગલ પણ છે, એ તો જેવો શરીરને વસ્ત્રનો સંબંધ છે એવો જ દેહને આત્માનો સંબંધ છે. લખે છે ઓલા ત્રિભુવનભાઈ નું દેહાંત થયો ત્યારે એક યોગ્ય મુમુક્ષુ એ અન્ય સ્થાન ગ્રહણ કર્યું, શું મરી ગયા ન કીધું, અન્ય સ્થાન ગ્રહણ કર્યું, શું એ બીજી જગ્યાએ ચાલ્યા ગયા. અહીંયા હતા એ હવે અહીંયા રહેવાની એમની મુદત પૂરી થઈ ગઈ, બીજે રહેવાનું લખ્યું છે, બીજા સ્થાને ચાલ્યા ગયા છે. શું હવે આ જીવ એ શરીરને પોતાનું અંગ જાણીને આત્માનું, પોતાનું એટલે આત્માનું અંગ જાણીને, અને શરીરને પોતાને અને શરીરને એક રૂપ માને છે, આ એની જૂઠી માન્યતા છે. એવું પદાર્થનું સ્વરૂપ નથી, શરીર અને આત્મા એક છે એવું પદાર્થનું સ્વરૂપ નથી, છતાં એક માને છે એની મિથ્યા માન્યતા છે. પણ શરીર તો કર્મોદય આધીન કોઈ વેળા ક્રશ થાય છે, એ તો પૂર્વ કર્મને કારણે ક્રશ થાય છે, કોઈ વેળા સ્થૂળ થાય છે, કોઈ વેળા દુબળો થાય છે, કોઈ વેળા સરસ જાડું થાય છે, કોઈ વેળા નષ્ટ થાય છે એટલે એનો ત્યાગ અભાવ થઈ જાય છે, અને કોઈ વેળા નવીન ઉપજે છે, નવા શરીરનો સંયોગ થાય છે, જૂના શરીરનો ત્યાગ થાય છે, વિયોગ થાય છે. ઇત્યાદિ ચરિત્ર થાય છે, ઇત્યાદિ પરિણમન થાય છે. ચરિત્ર એટલે અહીંયા પરિણમન લેવું. એ પ્રમાણે તેની પરાધીન ક્રિયા થવા છતાં અને પોતાને સ્વાધીન તેની ક્રિયા નહીં હોવા છતાં આ જીવ તેને પોતાને આધીન માનીને મહા ખેદખીન થાય, રોગ થાય ત્યારે કેમ મટે, ત્યાંથી એનો ઉપયોગ ખસતો નથી. જ્યારે ત્યાં ઉપયોગ રહ્યા કરે, આ મટે તો સારું, મટે તો સારું, હવે આ મટે તો સારું, ભાઈ તારે આધીન છે નહીં, એ જેમ છે એમ તારામાં નથી, એનાથી તને સુખ કે સુખે નથી ને દુખ નથી. કોઈ સંયોગો સુખ નું કારણ નથી તેમ દુઃખ નું પણ કારણ નથી. આ એક સિદ્ધાંત ની શ્રદ્ધા બરાબર થાય ને તો એના રાગ દ્વેષ ને સુખ દુઃખ મટે, નિરાકુર શાંતિ ની ઉત્પત્તિ એને થઈ જાય. વળી જેમ કોઈ બાવરો બેઠો હતો ત્યાં કોઈ અન્ય ઠેકાણે થી માણસ ઘોડા ધન આદિ કાવીને ઉતર્યા, તે સર્વને આ બાવરો પોતાનો પોતાના જાણવા લાગ્યો. પણ એ બધા પોતપોતાને આધીન હોવાથી તેમાં કોઈ આવે ને કોઈ જાય અને કોઈ અનેક અવસ્થા રૂપ પરિણમે, એમ એ સર્વની પરાધીન ક્રિયા થવા છતાં આ બાવરો તેને પોતાને આધીન જાણી અને મહા ખેદખીન થાય છે. એ દ્રષ્ટાંત શાસ્ત્રમાં બીજા શાસ્ત્રમાં પણ આવે છે કે એક માણસ ત્યાં ગામ બાર રણમાં બેઠો હતો ઝઘડામાં, એમાં આખો રાજા એનું સૈન્ય લઈને નીકળ્યો, હાથી ઘોડા પાયદળ સંપત્તિ એની હું રાજી રાજી ના રેડ થઈ ગયો, વણઝાર જોઈને રેડ થઈ ગયો, ઓલા લોકો પડાવ નાખ્યો, બહુ રાજી થઈ ગયો, મને મળ્યું મને મળ્યું આ બધું. પછી પડાવ ઉપાડ્યો, માંડ્યું રહો એને કોક મૂકી, અરે રે આ મારું બધું ચાલ્યું ગયું, મારું બધું ચાલ્યું ગયું, મારું બધું ચાલ્યું ગયું. એમ આ જીવ અહીંયા જન્મ પામ્યો, જન્મ પામ્યા પછી સંયોગો અનુકૂળ થતા થતા સંયોગોના ઢગલા થવા માંડ્યા, મકાન થવા માંડ્યું, સંપત્તિ થવા માંડ્યું, કુટુંબ થવા માંડ્યું, રાજે રાજે થઈ ગયો. પછી વાળો ઉદય ફેર્યો, એમાં ફેરફાર થવા માંડ્યો, છૂટવા માંડ્યું, હું માંડ્યું રોવા. આ આવી બાવરો પાગલ જેવી પરિસ્થિતિ જીવની છે. અનુકૂળ સંયોગો થાય લેવા કે દેવા, મારે કઈ સંબંધ નથી, સાવ છૂટે છૂટા જ રહીએ. ચક્રવર્તી હોય તો તે છ ખંડ ના પથારામાં શૂન્ય જોવે છે. શું જોવે છે? અહીંયા એક સામાન્ય સંયોગ હોય તો એને ભર્યું ભર્યું લાગે, સાધારણ ઘર હોય અને સાધારણ પોતાની અનુકૂળતાની બધી વ્યવસ્થા કરી રાખી તો એને ઘરે આવે ત્યાં ભર્યું ભર્યું લાગે. હા ઘરે આવ્યા આપણે, જ્ઞાની છ ખંડ નો પથારો હોય તો શૂન્ય જોવે છે. ચાર દિની ચાંદની નથી, આમાં કઈ નથી, મારો આત્મા ક્યાંય છે જ નહીં, આમાં ખાલી છે, બધું ખાલી છે એમ પહેલેથી જ. પછી એને કઈ રક્ષક નું કારણ રહેતું નથી. એ પ્રમાણે આ જીવ જ્યાં પર્યાય ધારણ કરે છે, પર્યાય એટલે શરીર ધારણ કરે છે, શરીર સાથેના સંયોગ વાળી, ત્યાં કોઈ અન્ય ઠેકાણેથી પુત્ર ઘોડા અને ધનાદિક આવીને સ્વયં પ્રાપ્ત થાય છે. એના દાપણથી નહીં એમ કે છે. શું બુદ્ધિ છે, મહેનત કરે છે, પરિશ્રમ કરે છે, માટે બધું મળે છે એમને કહ્યું. શું સ્વયં જ મળે છે, પૂર્વ કર્મ ને કારણે સ્વયં મળે છે. તેને આ જીવ પોતાના જાણીને હરખાઈ જાય છે, પણ એ તો પોત પોતાને આધીન, કોઈ આવે ને કોઈ જાય, તથા કોઈ અનેક અવસ્થા રૂપ પરિણમે છે. એમ સંયોગોમાં તો અનેક પ્રકારની અવસ્થાઓ થાય છે, એમ તેની પરાધીન ક્રિયા હોય છે. તેને પોતાને આધીન માનીને આ જીવ ખેદખેન થાય છે અને સમાધાન થતું નથી. સૌથી વધારે દુઃખ હોય સંસારી જીવને તો અસમાધાનનું છે. એને પ્રતિકૂળતામાં તો સમાધાન થતું નથી, પણ અનુકૂળતામાં સમાધાન થતું નથી. કેટલા એવા પ્રકાર બને છે બારમાં કે એને ક્યાંય સમાધાન થતું નથી, અને એનું એને આકુળતાની પરિણતિ થઈ જાય છે, અને એનું દુઃખ એને નિરંતર 24 કલાક રહે છે. જેમ કે આ સંયોગો અનિત્ય છે, રોજ જોવે છે બીજાની અનિત્યતા, તો રોજ જોવે છે કે નહીં? મરણ નોંધ રોજ વાંચી લઈએ કે ભાઈ આમાં કોઈ છે કે નહીં, સગા સંબંધી કોઈ હોય તો પછી વ્યવહારમાં ખરાબ લાગશે કે તમે આવા પ્રસંગે પણ ખાલી મોઢું દેખાડવા આવ્યા નહીં એમ કે હું. પણ એને ખ્યાલ તો છે કે આ બધું અનિત્ય છે, આપણો પણ આ જ વારો છે, ખબર છે. એટલે એનું એની આકુળતા એને થયા વગર રહે, કેમ કે એ પરિસ્થિતિ એને મંજૂર નથી, લાખ વાતે પણ મંજૂર નથી, અને કરોડો ઉપાય કરીને પણ એને પરિસ્થિતિ ફેરવવી છે, એ ફરવાની નથી નથી ને નથી. એટલે એનું દુઃખ ને આકુળતા એને પહેલેથી થયા વિના રહે નહીં. અનિત્યતામાં નિત્યતા માની છે, સ્થાપી છે, એ સ્થાપેલી એમને એમ રહે, એની આકુલતા એને થયા વગર રહે જ નહીં જીવને. એટલે ખેદખીન થાય છે. પ્રશ્ન કરે છે, કોઈ વેળા શરીરની અથવા પુત્રાદિકની ક્રિયા આ જીવને આધીન થતી જોવામાં આવે છે, એ વેળા તો જીવ સુખી થાય છે? ક્યારેક એવું બને છે એની ઈચ્છા પ્રમાણે બને, શરીરમાં પણ એને તંદુરસ્તી જોતી હોય, એ પ્રમાણે દવા કરીને રોગ મટી જાય, અથવા તો સારું સારું ખાઈને શરીર પુષ્ટ થઈ જાય. શું બધા કુટુંબમાં બધા અનુકૂળ હોય, આખું કુટુંબ બધું અનુકૂળ હોય, લ્યો કોઈ એને પ્રતિકૂળ ન વર્તે, ત્યારે તો સુખી ખરો કે નહીં? હે, એનો જવાબ આપશે. અત્યારે એ પરિસ્થિતિ નથી, પણ આ તો હોય તો એક તર્ક છે કે શરીરાદિકની, ભવિતવ્યની અને જીવની ઈચ્છાની એ ત્રણેયની વિધિ મળતા, શરીરની શું ભવિતવ્ય એટલે એમ થવા યોગ્ય હોય, અને જીવને પછી ઈચ્છા થાય, એ ત્રણેયનો એક સાથે પ્રકાર બને, અને જેમ એ ઈચ્છે તેમ કોઈ પરિણામમાંથી કોઈ કાળમાં તેના વિચાર અનુસાર સુખ જેવો આભાસ થાય, સુખ ન થાય પણ સુખાભાસ થાય છે ત્યાં એને. મેં જેવું ધાર્યું તો બરાબર એવું આપણું ધાર્યું પાર પડી ગયું છો, એને ત્યાં સુખાભાસ થાય છે. ત્યાં તેને સુખનો આભાસ થાય, પરંતુ એ બધાય સર્વ પ્રકારે કિંચિત પણ એ ઈચ્છે તેમ તો પરિણમતા નથી, અને એવી જ પરિસ્થિતિ એને ઈચ્છેલી કાયમ રહેતી નથી, એની ઈચ્છેલી પરિસ્થિતિ કાયમ રહેતી નથી. પરંતુ એ બધાય સર્વ પ્રકારે અને કિંચિત પણ એ છે તેમ તો એ પરિણમતા નથી, તેથી અભિપ્રાયમાં તો અનેક આકુળતા નિરંતર રહ્યા જ કરે છે. હું અહીંયા અભિપ્રાય પકડ્યો, તેથી અભિપ્રાય ની આકુલતા તો ચાલુ જ રહે છે. જયારે બધું અનુકૂળ પરિણમે ત્યારે એને ખબર છે કે આમ રહેવાનું નથી, પાછો ફેરફાર થઈ જશે. મકાન નવું બનાવ્યું, 5-25 વર્ષે જૂનું થયા વિના રે નહીં. શરીરમાં બાળક માંથી યુવાન થયો પણ વૃદ્ધાવસ્થા આવ્યા વિના રે નહીં. જોતી હોય તો આવ્યા વિના રે નહીં. એને પહેલેથી ખબર છે, એ કઈ ખબર નથી એવું તો નથી, એટલે અભિપ્રાય એની વિરુદ્ધ છે. એમ ન થાય એવો એનો અભિપ્રાય છે. એટલે આકુળતા તો એમ થયા પહેલા અભિપ્રાયમાં પહેલેથી જ શરૂ થઈ જાય છે. તમામ સંસારી જીવ દુખી છે આ કારણે. અનિત્યતાનો એક ભયરૂપી ઉંદર સંસારી મિથ્યા દ્રષ્ટિ જીવના કાળજામાં બેઠો બેઠો એનું કાળજું કાપા કરે છે, કોતરા જ કરે છે. એને કઈ હક લેવા દે નહીં. આ પરિસ્થિતિ છે. કેમ કે એને નિત્ય બધું રાખવું છે અને નિત્ય કઈ રહેતું નથી, રહેવું છે. એની પરિસ્થિતિ પલટતી જાય છે ક્ષણે ક્ષણે. હા, એટલે અભિપ્રાય ફેરવી નાખો કે અનિત્ય છે ને નિત્ય અભિપ્રાયમાં રાખો, એમાં નિત્યતાનો અભિપ્રાય અનાદિથી વિપરીત અભિપ્રાય છે એને છોડી દેવો. હમણે તો સ્વાધ્યાયમાં એ વાત મુખ્ય ચાલે છે કે શાસ્ત્ર સ્વાધ્યાય શા માટે, કે ખોટા અભિપ્રાયને બદલીને સાચા અભિપ્રાય ઘડવા માટે. જો સાચો અભિપ્રાય ઘડાય તો એની માન્યતા અભિપ્રાય અનુસાર સાચી થાય. માન્યતા એમને એમ નહીં ફરે, અભિપ્રાય ફર્યા વિના માન્યતા નહીં ફરે. એટલે પેલા અભિપ્રાય બદલે તો માન્યતા પણ બદલે. એને કારણ કાર્ય સંબંધ છે ત્યાં. શું એ અભિપ્રાય ની ભૂલ છે? સંયોગો મારા છે, અભિપ્રાય ની ભૂલ છે. સંયોગો માં ફેરફાર કરવાની બુદ્ધિ એ અભિપ્રાય ની ભૂલ છે. સુખ બુદ્ધિ એ અભિપ્રાય ની ભૂલ છે. દુઃખ બુદ્ધિ એ પણ અભિપ્રાય ની ભૂલ છે. જ્યાં જ્યાં અભિપ્રાય ની ભૂલ હોય ત્યાં પેલા અભિપ્રાય સુધારી લેવો જોઈએ. અભિપ્રાય માં ફેરફાર થયા વિના યોગ્યતામાં ફેરફાર થાય નહીં. શું એટલા માટે તો કહ્યું પહેલે અભિપ્રાય કો ઠીક કરો, યોગ્યતા સ્વયં હો જાયગી. યોગ્યતા એટલે જેવું તમે અભિપ્રાય બાંધો એ જ તમારી યોગ્યતા થશે, પરિણામની યોગ્યતા એવી જ થશે. જેમ કે તમે અભિપ્રાય બાંધો કે મારે પરિપૂર્ણ શુદ્ધ સિદ્ધ થવું છે, યોગ્યતા એવી જ થશે, તમે સિદ્ધ થઈ જશો. ઠીક, હવડું લઈએ તો પૂર્ણતા નો અભિપ્રાય છે તે પૂર્ણ કરી નાખશે, યોગ્યતાને પૂર્ણ કરી નાખશે. માટે પહેલા અભિપ્રાય ઘડો, યોગ્યતા સ્વયં ઉત્પન્ન થઈ જશે. આ તો એકદમ વૈજ્ઞાનિક છે. શું અભિપ્રાય અને એના ફળ સ્વરૂપની યોગ્યતા એ પરિણામનું વિજ્ઞાન છે. આવશે આત્મ જાગૃતિમાં ઘણા પડખે છે લીધું, એ વિષય લીધો છે, કર્યો છે. હા, બહુ સમજવા જેવું, એટલે જ લીધું છે, થોડું સમજવા જેવું. કેમ કે લોકો ઉપર ચોટ્યા પ્રયત્ન કરે છે, ઉપર ઉપરથી પોતાના પરિણામ ઠીક કરવાની મહેનત કરે છે ને અભિપ્રાયને અડતાય નથી. અભિપ્રાયની ખબર એ નથી કે આમાં અભિપ્રાય સુધારવો જોઈએ, એને ખબર પણ નથી. એટલે પછી એ બધા પ્રયત્ન નિષ્ફળ જાય છે, કોઈ સફળ થતા નથી. બહુ અભિપ્રાયનો એવા પ્રકારો છે, એવા પ્રકારો છે. જેમ કે આપણે દેવ ગુરુ શાસ્ત્રો સત્પુરુષ એને પૂજનીય માનીએ છીએ બધા, અને આ તો બધા ધર્મના ક્ષેત્રમાં આવીએ છીએ અને પૂજનીય માનીએ છીએ. આ તો આપણા પૂજ્ય છે, અને જાહેરમાં પૂજ્ય રીતે જ આપણે મન વચન કાયાની પ્રવૃત્તિ કરીએ છીએ. છતાં ક્યારેક કોઈકને વિરુદ્ધતા થઈ જાય એનું શું કારણ? અભિપ્રાય ની ભૂલ રહી ગઈ છે. સમજણમાં તો એને એમ છે કે આ પૂજ્ય છે, પણ અભિપ્રાયમાં એવું બેઠું નથી. અભિપ્રાય ફર્યો નથી, જૂનો અભિપ્રાય ફર્યો નથી, એટલે ક્યાંક એનો પરચો બતાવ્યા વિના રહે નહીં. ક્યારેક ગોતું ગુણાટ ખાઈ જાય, ગોતું ખાઈ જાય પરિણામ. એનું કારણ કે મૂળમાંથી અભિપ્રાય ફર્યો નથી. અભિપ્રાય ફર્યો હોય તો એવી અભક્તિના પરિણામ કદી સ્વપ્ને પણ થાય નહીં. એને અભિપ્રાય સાથે સંબંધ છે. બહુ ઝીણી ઝીણી વાતો છે એની અંદર, સૂક્ષ્મ ઘણું પરિણામ છે અભિપ્રાયનું. એવું લીધું ડોડરમુજી તો બહુ લેશો. ડોડરમુજી આ શૈલી લીધી છે મોક્ષવાર પ્રકાશકમાં. અભિપ્રાયની વાતો એમને ઘણી જગ્યાએ લીધી છે. શું આપણે એક જગ્યાએ અપનાવી પણ આગળ આવશે, એટલે ઘણી જગ્યાએ લીધી છે. હા, પરિણામનો નિયામક અભિપ્રાય છે. પરિણામનો નિયામક અભિપ્રાય છે. જે અભિપ્રાય લઈને બેઠો હોય એ પ્રમાણે જ, અવળો અભિપ્રાય હોય તો બધું અવળું ઉતરે, ને હવળો અભિપ્રાય હોય તો બધું અવળું ઉતરે, એમ છે. શું કીધું અહીંયા જુઓ, એની ઈચ્છા અનુસાર થાય છતાં આકુલતા કેમ થાય છે? કે અભિપ્રાયમાં તો અનેક આકુલતા નિરંતર રહ્યા જ કરે છે. અભિપ્રાય વિરુદ્ધ હોવાથી માન્યતા પણ વિરુદ્ધ છે, એટલે એની આકુલતા એને ચાલુ ને ચાલુ રહ્યા જ કરે છે. વળી કોઈ વખતે કોઈ પ્રકારે પોતાની ઈચ્છા અનુસાર પરિણમતા જોઈ, વળી કોઈ વખતે કોઈ સંયોગો કોઈ પ્રકારે પોતાની ઈચ્છા અનુસાર પરિણમતા જોઈ, કોઈ ઠેકાણે આ જીવ એ શરીર પુત્રાદિકમાં અહંકાર અને મમકાર, મારો દીકરો તો મારું જ માને, મારી આજ્ઞામાં ને મારી શું કે છે, અજ્ઞાનકિત પણામાં બરાબર રહીએ છે, એમાં ફેર પડે જ નહીં, મારામાં તો ફેર પડે જ નહીં. ત્યારે આ જીવને એમાં વિશેષ અહંબુદ્ધિ થઈ જાય છે. અનુકૂળતામાં અનુકૂળતાનો રસ ચડી જાય છે. એવો રસ ચડે, એવો રસ ચડે, એને ખબર ન હોય કેટલું મેં ઝેર ખાધું, પણ એ રસ ચડે છે. બધો જીવ ઝેર ખાવાનો વેપાર કરે છે. માટે ચેતી જવું, જ્યાં જ્યાં અનુકૂળતા આવે અને રસ ચડવાની શરૂઆત થાય તો એ જ વખતે એને તોડી નાખવો. એમ થવા જેવું છે, એમાં કઈ રસ લેવા જેવું નથી. કાં તો અનુકૂળતાના રસમાં અરખાઈ જાય, કાં પ્રતિકૂળતાના રસમાં ખેદાઈ જાય, ખેદ ખીન થઈ જાય, અને બે એને અધોગતિનું કારણ છે વિના રહીને. આમ છે, એ વખતે તીવ્ર માથા કર્મ બંધાય છે. શું અહીંયા કહે છે કે કોઈ વખતે કોઈ પ્રકારે પોતાની ઈચ્છા અનુસાર પરિણમતા આ જીવ એ કોઈ ઠેકાણે એવા પ્રસંગે શરીર પુત્રાદિકમાં વિશેષપણે અહંકાર અને મમકાર કરે છે, અને એ જ બુદ્ધિથી તેને ઉપજાવવાની, વધારવાની તથા રક્ષા કરવાની ચિંતા વડે નિરંતર વ્યાકુળ રહે છે. અને એમાં જે અહંકાર મમકાર કર્યો છે એમાં અનુકૂળતાની બુદ્ધિ થઈ છે, તો એ હું વધારે ને વધારે કરું, શું જે છે એને બરાબર સાચવી રાખું, એમાં ઘટવું તો જોઈએ જ નહીં, વધવું જ જોઈએ, અને એની બરાબર આપણે વ્યવસ્થા એવી રાખવી કે ક્યારે પણ એનો નાશ થાય નહીં, એની રક્ષા કરવાની પણ ચોક્કસ વ્યવસ્થા ગોઠવી રાખવી. વધારવાની, રક્ષા કરવાની ચિંતા વડે નિરંતર વ્યાકુળ રહે છે. નાના પ્રકારના દુઃખ વીઠીને પણ તેમનું ભલું ઈચ્છે છે, અને પોતે દુઃખ વેઠીને એને અનુકૂળતા રહેવી જોઈએ. ભલે આપણે ગમે તેમ ચલાવશું, પણ આપણા કુટુંબને તો બધાને અનુકૂળતા રહેવી જોઈએ. આપણે ગમે તેમ, આપણે વાંધો નહીં, એટલું એને મમત્વ થાય છે કે પોતે પ્રતિકૂળતા વેઠીને પણ એની અનુકૂળતાને ચાહે છે, અને એની અનુકૂળતા એ જ એની કલ્પનામાં એને અનુકૂળ છે, સુખ છે. માટે દુઃખ વેઠીને પણ એવું સુખ એ ઈચ્છે છે. જી વળી જે વિષયોની ઈચ્છા થાય છે તે કષાય ભાવ છે. જે જે ઈચ્છે છે એ બધા એના કષાયના પરિણામ છે. બાહ્ય સામગ્રીમાં ઈષ્ટ અનિષ્ટપણું માને છે અને અન્યથા ઉપાયો કરે છે, અને એ ઈષ્ટ અનિષ્ટપણું માનીને પોતાની કલ્પના અનુસાર એ ઉપાય કરે છે. એ ઉપાય બધા જૂઠા છે, ખોટા ઉપાય છે, કોઈ સાચા ઉપાય નથી. સાચા ઉપાયનું સિદ્ધાંત કરતો નથી. જે સાચો ઉપાય કરવા યોગ્ય છે એના એમાં એને વિશ્વાસ નથી. ભગવાનની વાણી સાંભળે પણ એને વિશ્વાસ નથી. સાચી વાત છે, એને વિશ્વાસ નથી. એને જેટલી રૂપિયાની કોથળી ઉપર વિશ્વાસ છે સુખનો, એટલી આ અનંત ગુણની કોથળી આત્મા છે એમ કે છે. સુખ અનંત સુખનો ભંડાર આત્મા છે એના ઉપર વિશ્વાસ નથી. ભલે ભગવાન કે ભગવાનને પગે લાગે, પૂજા કરે, બધું કરે, પણ એમની વાત ઉપર વિશ્વાસ કરતો નથી. હવે તમે વિચાર કરો, તમારી વાત ઉપર કોઈ વિશ્વાસ ન કરતો હોય એ તમને કેવો લાગે? હે, ગમે એટલું કોને, આપણી વાતમાં એને વિશ્વાસ જ નથી. એમ ભગવાનની વાતમાં આ જીવને વિશ્વાસ નથી, ભગવાનની નજરમાં કેવા છે? આ મને ભજે છે પણ ખોટે ખોટો ભજે છે, સાચી વાત નથી એની. મળે છે મળે છે તો કીધું કે બાવરો છે, ગાંડો છે એમ કે છે. મળે છે મળે છે અને શું કીધું? અહીંયા ગાંડો છે એમ કીધું. જ્ઞાની ની નજરમાં ભગવાન ની નજરમાં પાગલ છે એમ કે છે. પોતે ભલે ગમે એટલો પોતાનો ડાયો માનતો હોય છો, એ રીતે સાચા ઉપાયો નું શ્રદ્ધાન કરતો નથી. અન્ય કલ્પના કરે છે એ બધાનું મૂળ કારણ એક મિથ્યા દર્શન છે. તેનો નાશ થતા એ સર્વના સર્વ દુઃખનો નાશ થાય છે. માટે સર્વ દુઃખનું મૂળ એ મિથ્યા દર્શન છે. તેના નાશનો ઉપાય પણ કાંઈ કરતો નથી. એનો જે ઉપાય સત્સંગ સત્શાસ્ત્ર ને જે કાંઈ કરવું જોઈએ કરતો નથી. અન્યથા શ્રદ્ધાને સત્ય શ્રદ્ધા માનતો જીવ તેના નાશનો ઉપાય પણ શા માટે કરે? પછી એને માનતો નથી એટલે ઉપાયને કરતો નથી. પણ અમે તો આવીએ છીએ કે શુદ્ધ અંતકરણથી થવું, મિત્ર અભિપ્રાય કાંઈ કરે ને પ્રવૃત્તિ ક્યાં કરી જાય.